Subress.
On demand. Follow Subress Radio on Twitter and Facebook now.
આપ સાંભળી રહ્યા છો શુભ જોશીને આજના રવિવારના ગુજરાતી કાર્યક્રમમાં અને આપ દરેકનું હાર્દિક અને ઉષ્માભર્યું સ્વાગત. અને આજે એક એવા વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવી છે કે જેઓ અત્યંત જાણીતા અને માનીતા, તેમના સોલફુલ અવાજને કારણે તેઓ દુનિયાભરમાં અત્યંત પ્રસિદ્ધ બન્યા છે અને લોકલાગણી એમની એટલી બધી વધી છે, સાથે લોકચાહના પણ. આપણે એમના ગીતોને વારંવાર સાંભળ્યા છે અને તે સાથે સબરસના દરેક કાર્યક્રમમાં એવો કોઈ દિવસ નથી હોતો કે જ્યારે એમનું એક ગીત મારા કાર્યક્રમમાં રજૂ ન થયું હોય. મેં આપને કહ્યું હતું તે પ્રમાણે એક સોલફુલ સિંગર સાથે આપની મુલાકાત કરાવી છે અને હી ઇઝ નન અધર દેન સોલી કાપડિયા. સોલી કાપડિયા આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે અને તેમની સાથે વાતચીત કરતા અતિશય આનંદ એટલા માટે અનુભવું છું કારણ કે એક એવા વ્યક્તિત્વ સાથે મળવાનો જ મોકો કે જેમણે ખરેખર શૂન્યમાંથી સર્જન કર્યું. એક બહુ જ હમ્બલ બેકગ્રાઉન્ડ સાથે તેઓ આગળ આવ્યા અને અતિશય તેમણે નામના મેળવી, તો આપણે તેમને આવકારીએ. નમસ્તે સોલીભાઈ.
નમસ્તે શોભાબેન, એન્ડ હેપી યુ નો વિશેસ, ગુડ વિશેસ ટુ ઓલ ધ સબરસ લિસનર્સ.
થેન્ક યુ સો મચ સોલીભાઈ, થેન્ક યુ સો મચ. અને આપ ખૂબ જ વ્યસ્ત છો, આપની જે કારકિર્દી છે સંગીતની એના માટે શું કહેવું, અમારી પાસે કોઈ જ શબ્દો નથી. ફર્સ્ટ ઓફ ઓલ તો આપના વ્યસ્ત જીવનમાંથી અમારા માટે થોડો સમય આપે ફાળવ્યો તે બદલ હું આપની અત્યંત આભારી છું.
ઇટ્સ માય પ્લેઝર. અને મારા શ્રોતા એ મારું વિશ્વ છે
જી,
એટલે શ્રોતાઓ માટે હું હંમેશા હાજર હોઉં છું.
થેન્ક યુ સો મચ સોલીભાઈ. અને નામ આપનું સોલી છે, સોલફુલ આપનો અવાજ જ્યારે પણ સાંભળીએ કોઈ પણ ગીતો ત્યારે ખરેખર હૃદયને સ્પર્શી જતા હોય છે. તો સોલીભાઈ, આપની પાસેથી ઘણી વાતો અમારા શ્રોતા ભાઈઓ અને બહેનોને સાંભળવી છે અને આપણો કાર્યક્રમ આખા વિશ્વભરમાં ઓનલાઈન જઈ રહ્યો છે અને સબરસ રેડિયોની લિસન બેક સર્વિસ પર તેઓ 28 દિવસો સુધી આ કાર્યક્રમ સાંભળી શકે છે. એટલે જે આપણા જે શ્રોતાઓ છે એ વ્યાપક છે, તો તેઓ દરેકને માટે કેટલાક સવાલો તેઓએ મને કહ્યા અને મારે આપને ખાસ પૂછવા છે. સોલીભાઈ, આપનું આ જે સંગીત ક્ષેત્રનું જે ખેડાણ હતું એ કઈ રીતે શરૂ થયું? આપ સિંગર, કમ્પોઝર, પરફોર્મર, મેન્ટોર, મ્યુઝિકોલોજીસ્ટ, કોલમિસ્ટ, મ્યુઝિક થેરાપિસ્ટ, આટલા બધા આપના વ્યક્તિત્વના પાસાઓ, તો આ બધાની શરૂઆત કઈ રીતે થઈ? સૌથી પહેલા તો
મને યાદ છે હું લગભગ 4 વર્ષનો કે 3 વર્ષનો હતો
જી,
અને એ વખતે બોબી ફિલ્મ, આપણું જે જાણીતું બોલીવુડ ફિલ્મ, બહુ પ્રચલિત
થયેલું જી જી,
એની એક કવ્વાલી હતી, બેશક મંદિર મસ્જિદ તોડો ભૂલે શા યે કહેતા.
વાહ.
તો હું એ 3 વર્ષનો હતો એ વખતે એ કવ્વાલી ગાતો, અને જયારે જયારે રેડિયો પર, અમારા ઘરમાં 24 કલાક રેડિયો ઓન જ રહેતો
જી,
અને એ દરમિયાન મારે, મને એવું લાગે છે કે મારી ઉપર સંગીતના સંસ્કારો પડ્યા. મારા મધર અને ફાધર બંનેને સંગીતમાં ખૂબ જ રસ, એબ્સોલ્યુટલી મિડલ ક્લાસ ફેમિલી, એટલે સંગીતને વ્યવસાય તરીકે અપનાવવો એ અભિગમ જ નહોતો, એ કોન્સેપ્ટ જ નહોતો
જી. બિલકુલ બિલકુલ.
તો આ સંગીતની અસર મારા ઉપર એવી થતી કે જયારે જયારે એ કવ્વાલી આવે ત્યારે મને રડવું આવતું અને આંખોમાંથી ટપ 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 આંસુ ટપકી જાય એવી સંગીતની મારી ઉપર અસર હતી. અને પહેલા ધોરણથી જ હું સંસ્કૃતના શ્લોકો, સ્કૂલમાં જે પ્રાર્થનાનું ચેમ્બર હોય ત્યાંથી હું માઇક ઉપર ગાતો અને એ પ્રાર્થના બધા જ ક્લાસરૂમમાં સંભળાય અને બધા વિદ્યાર્થીઓ એની જગ્યા ઉપર ઉભા થઈને એ પ્રાર્થના કરે. તો મને એવું લાગે છે કે મારા બચપણથી જ આ સંગીતના મારી ઉપર ઇમ્પ્રેશન પડવા માંડ્યું હતું
જી જી.
તો ત્યાંથી આ કીડો કદાચ સળવળ્યો હશે અને ત્યાર પછી ધીરે ધીરે સ્કૂલના એન્યુઅલ ફંક્શન્સ અને સ્ટેટ લેવલ, સિટી લેવલની કોમ્પિટિશન
જી,
આ બધામાંથી મને પ્રથમ પારિતોષિક મળતા અને ખૂબ જ પ્રોત્સાહન મળતું બધા ટીચર્સનું, ફ્રેન્ડ્સનું
જી,
મારા ફેમિલીનું. તો તમારો સવાલનો જવાબ એ છે કે ત્યારથી કદાચ આ શરૂઆત
થઈ હશે. હા, અને અમારા દરેક ગુજરાતીઓના સદભાગ્ય છે, ગુજરાતી સાહિત્યના સંગીતના સદભાગ્ય છે કે આપના દિલમાં એ કીડો ખરેખર સળવળ્યો અને અમને આપના જેવા ઉમદા કલાકાર મળ્યા. તો સોલીભાઈ, એક પારસી બેકગ્રાઉન્ડમાંથી આવવું અને કદાચ માહોલ પણ જુદો હોય, જે સંગીતની રૂચિ હોય એ પણ જુદી હોય, તો અને આપના માતા પિતા પોતે સારા સંગીતના જાણકાર હતા, પણ એ એક જે સ્ટેટ લેવલ પર આવવું અને પછી મેઇન સ્ટ્રીમમાં આવવું, એની આપનું જે ખેડાણ હતું એની સફર એ કઈ રીતે થઈ?
તમને જાણીને આશ્ચર્ય થશે કે લગભગ ફર્સ્ટ યર ઓફ માય કોલેજ સુધી મને એ ખબર જ નહોતી કે ગુજરાતીમાં પણ સંગીત હોય, ગુજરાતી પણ ગઝલ પણ આવે, ગુજરાતી ગીત પણ આવે. કારણ કે બાળપણથી જ હું માત્ર બોલીવુડ ફિલ્મનું સંગીત જ સાંભળીને મોટો થયો છું. મારા ઘોડિયામાં હતો ત્યારથી ઘરમાં જે રેડિયો વાગતો એની પર ભજનો વાગે, ફિલ્મી ગીતો વાગતા, એટલે મને એવો ગુજરાતી ગીતોનો કોઈ અભિગમ જ નહોતો. એટલે મારા એક પ્રોફેસર હતા, પ્રોફેસર છે રાધર રવિન્દ્ર દે કરીને, તો એમણે મને કીધું કે તમે ગુજરાતી ગાઓ છો કે નહીં. તો મને થયું કે અરે હા, ગુજરાતી પણ હોય એમ. એટલે મને કે હા, ગુજરાતી સંગીત પણ હોય, ગુજરાતી ગઝલ પણ હોય છે. અને ત્યાર એમણે જ મને પ્રોત્સાહન આપ્યું કે તમે શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરો, કારણ કે તમારી અંદર ખૂબ પોટેન્શિયલ છે અને એ બહાર આવવું જ જોઈએ.
બિલકુલ.
એ વખતે મેં સુરતમાં જ મારી ક્લાસિકલની ટ્રેનિંગ શરૂ કરી. લગભગ 4-1 વર્ષ પછી હું બોમ્બે અપ એન્ડ ડાઉન કરતો પંડિત ફિરોઝ દસ્તુરજી અને પંડિત અજય પોહણકર પાસે શીખવા માટે કિરાના ઘરાના.
તો
એ મારી સફર લગભગ 10-12-15 વર્ષ જેટલી ચાલી.
વાહ, એટલે આપ સુરતથી મુંબઈ અપ ડાઉન કરતા હતા?
હા, એવરી વીકેન્ડ શનિવારે સુરતથી ફ્લાઇંગ રાની ઉપડે અને શનિવારે આખો દિવસ તાલીમ લેવાની, રવિવારે આખો દિવસ તાલીમ લેવાની અને રવિવારે એ જ ટ્રેન પાછી સુરત જાય એટલે એમાં બેસી જવા. આમ કરીને 4-5 વર્ષ અપ એન્ડ ડાઉન મેં કર્યું. ત્યાર પછી મેં બોમ્બે થી અહિયાં ગુજરાતી સુગમ સંગીતનું સંમેલન યોજાયું હતું. ત્યાંથી મને એક દિવસ ફોન આવે છે બાજુવાળાના ઘરે. ઓફકોર્સ અમારા ઘરે તો ફોન નહોતો, એટલે મને કે સોલીભાઈ તમારે કોઈ ઉપાધ્યાય નો ફોન છે. એટલે મને કહ્યું કે આ કોણ હશે? એટલે જઈને ફોન લીધો. હાજી, હું સોલી બોલું છું, આપ કોણ? કે હું પુરુષોત્તમ ઉપાધ્યાય બોલું છું. મેં કીધું તમે જે પેલા ગાયક છો એ બોલો છો? કે હા, હું એ જ બોલું છું. અને ખાસ મેં તમારું ગાયન અમેરિકામાં મેં કોઈની પાસે સાંભળ્યું રેકોર્ડેડ, અને અમે તમને ઇન્વાઇટ કરીએ છીએ બોમ્બેના આ સુગમ સંગીત સંમેલનમાં. તો 89માં આ મને ઇન્વિટેશન મળ્યું હતું એઝ અ કમ્પોઝર એન્ડ એઝ અ સિંગર. ત્યાર પછી એકાદ વર્ષમાં જ મેં નક્કી કરી નાખ્યું, કારણ કે એ સંમેલનમાં મને એટલો બધો સારો રિસ્પોન્સ મળ્યો હતો,
એટલી
બધી ચાહના મળી હતી, પ્રેસ ઇન્ટરવ્યુઝ થયા હતા. આઈ વોઝ અ ફાઇન્ડ ફોર ધેટ કોન્ફરન્સ. સો આઈ ડિસાઇડેડ ઇન 1990માં મેં નક્કી કર્યું કે મારે સુરત છોડી અને બોમ્બેમાં જ સેટલ થવું છે. સુરતમાં જે મારો વ્હાઇટ કોલર જોબ હતો એઝ એન એક્સપોર્ટ મેનેજર, એ છોડીને હું બોમ્બેમાં મેં એક સેલ્સમેનની જોબ લઈ લીધી એક વર્ષ માટે. સો that way I basically started my career in Bombay.
જી, હવે જ્યારે આપે 1989ની વાત કરી ત્યારે મને એ સમય યાદ છે અને એ પ્રસંગ પણ યાદ છે. કદાચ આપણે ત્યારે મળ્યા નહોતા, પણ જરૂર એ પ્રસંગ મને બિલકુલ યાદ છે અને એ જે પ્રસંગ હતો આખો ભવ્ય પ્રસંગ હતો એ. અને ત્યારબાદ આપની જે જર્ની શરૂ થઈ સોલીભાઈ, અને તે સાથે મને ત્યાર પછી પણ ઘણા પ્રસંગો એવા યાદ આવે છે કે જ્યારે કલ્યાણજીભાઈએ કહ્યું હતું આપના આલ્બમ માટે કે આ એક એવા કલાકાર છે જે બહુ લાંબી રેસના ઘોડા છે, બહુ આગળ વધશે. તો એ આપનું જે પહેલું આલ્બમ હતું એના વિશે કંઈ કહો. જી બિલકુલ. કે જ્યારે જી
પ્રેમ એટલે કે ઇઝ માય ફર્સ્ટ આલ્બમ, માય સોલો આલ્બમ, ઓલ ઓફ માય કમ્પોઝિશન, અને એમાં મારા સ્વરાંકનો વિવિધ કવિઓની રચનાઓ મેં ગાઈ છે. અને દેટ વોઝ અ વેરી વેરી હિટ આલ્બમ વિથ એચએમવી.
બિલકુલ.
અને લગભગ એની 20 લાખ થી પણ વધારે સીડી વેચાઈ છે.
જી બિલકુલ. જી જી.
અને હજી પણ ઓનલાઈન એ આલ્બમ વેચાઈ રહ્યું છે.
જી.
સો ઇન શોર્ટ એનું લોન્ચ જયારે હતું ત્યારે કલ્યાણજી આનંદજી ને રિક્વેસ્ટ કરી હતી, જે અમારા પ્રોડ્યુસર હતા એમણે, કે ભાઈ તમે પધારો અને તમે આ આલ્બમનું વિમોચન કરો.
જી.
એની સાથે સાથે એ વખતે સુરેશ દલાલ, કવિ સુરેશ દલાલ હતા.
જી.
હા, પુરુષોત્તમભાઈ પણ ત્યાં હાજર હતા અને ઘણા બધા મોટી હસ્તીઓ એ કાર્યક્રમમાં
હાજર હતી. જી.
તો એમણે એ ખૂબ હસમુખા હતા, એટલે એ આમે પારસીઓ ની ઉપર કઈ ને કઈ મજાકો કરતા હોય, અને પારસીઓને મજાકો કરે એનો વાંધો બી નહીં.
જી.
એટલે એમણે કીધું કે આ સોલીભાઈ સંગીતમાં કાં પડ્યા, કે આટલું બધું આટલું સુંદર ગાઓ છો. યુ નો, સુરેશ દલાલ મને એમ કેતા કે સોલી ની ગાયકી એટલી બધી સોલિડ છે કે સાંભળનાર લિક્વિડ બની.
જી, એકદમ સાચી.
સુરેશ દલાલ કેતા.
જી જી, બિલકુલ બિલકુલ. અને એ વાતમાં બિલકુલ અતિશયોક્તિ નથી. જી.
હા. તો એ આલ્બમ વોઝ અ મેમોરેબલ ઇવેન્ટ
ઇન
ધ ફિલ્ડ ઓફ ગુજરાતી મ્યુઝિક હિસ્ટ્રી.
બિલકુલ.
ગુજરાતી સંગીતની હિસ્ટ્રીમાં એટલા માટે જુદું હતું કે મારો જે આશય હંમેશા એવું સંગીત આપવાનો જ હતો કે જે યંગસ્ટર્સને
પસંદ પડે,
એને અપીલ કરે.
જી બિલકુલ.
કારણ કે આવનારું જે આપણું જનરેશન છે, ગુજરાતી ભાષાને જીવતું રાખનારું તો એ લોકો જ છે.
જી જી.
તો જો એ લોકોને આ આલ્બમ ગમશે તો આપણી ગુજરાતી ભાષાને આવતા 50 વર્ષ વાંધો નહીં આવે.
બિલકુલ. જી જી.
તો એ આશયથી આ આલ્બમ બનાવ્યું હતું અને બાય ગોડ ગ્રેસ ઇટ હેઝ ગિવન મી ગુડ રિઝલ્ટ. ત્યારથી મારી સફર શરૂ પણ થઈ. ત્યાર પછી તો લગભગ 40 થી 50
આલ્બમ
મારી માર્કેટમાં બહાર પડી.
જી બિલકુલ.
આજે હું જ્યાં છું એને એ મારા ખ્યાલથી આ આલ્બમને જ આભાર.
બિલકુલ. તો આપણે આગળ વધીએ પહેલા, આ જે આલ્બમ છે આપનો, એમાંથી કોઈ ગીતની પંક્તિ જો આપ અમને થોડી સંભળાવી શકો તો અમે આપને આભારી થઈશું સોલીભાઈ.
મારું જે ટાઈટલ સોંગ છે પ્રેમ, એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
વાહ. જી.
તો એની એક બે પંક્તિઓ હું સંભળાવું છું.
જરૂર.
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પડાય એવો કાયદો. પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વહાણોનો કાફલો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
વાહ.
ડોક્ટર મુકુલ ચોકસીની, મારા ખૂબ અંગત મિત્ર છે,
જી
લખેલી આ રચના એ વખતે ખૂબ જ હિટ હતી ને ઇવન આજની તારીખમાં પણ યંગસ્ટર્સ ને ખૂબ જ ગમે.
જી બિલકુલ. અને અમારા સબરસ રેડિયો પર તો બહુ જ હિટ છે સોલીભાઈ, આઈ કેન ટેલ યુ ધેટ.
વેલેન્ટાઇન ને માટે આ ખૂબ અત્યંત એપ્ટ સોંગ છે.
જી.
એટલે જયારે કપલ્સ લગ્ન કરતા હોય કે પ્રેમમાં પડતા હોય ત્યારે આ ચોક્કસ ગાતા હોય.
જી બિલકુલ બિલકુલ. હવે સોલીભાઈ, આપે કહ્યું કે ગુજરાતી ભાષા સાથે આપનો પરિચય પછી થયો, પહેલા આપ હિન્દી અને જે સંગીત હતું તે તરફ, સંસ્કૃત તરફ પણ આપ આગળ વધ્યા હતા. તો આપનો જે સ્વર છે એ આપે ઉર્દુ ભાષાને પણ આપ્યો, હિન્દીમાં પણ આપે ગીતો ગાયા. તો આ જે ઉર્દુ ગઝલો તરફ વળવાનો આપનું જે પ્રયાણ હતું એ કઈ રીતે શરૂ થયું, કે આપ હિન્દી ઉર્દુ તરફ વળ્યા, એ કઈ રીતે બન્યું?
ના, એકચ્યુઅલી હું હિન્દી ઉર્દુ તરફ વળ્યો નથી, હું હિન્દી ઉર્દુ માંથી જ આ ગુજરાતમાં
આવ્યા છે. જી જી.
એટલે મારું જે મૂળ પોત છે ને એ ઇટ ઇઝ બેસિકલી ફ્રોમ બોલિવૂડ કલ્ચર.
જી જી.
એમાંથી જ મને ક્યારેક કોઈક પોઈન્ટ પર એવી ખબર પડી કે ગુજરાતી મ્યુઝિકમાં પણ આટલું પ્રયાણ કરી શકાય.
જી.
અને ફોર્ચ્યુનેટલી થયું એવું કે ગુજરાતી મ્યુઝિકમાં મને વધુ પોપ્યુલારિટી મળી.
જી જી.
એટલે હિન્દી આલ્બમ્સ પણ હમણાં મારું એક recording, it is still on. There is an album that I'm working on.
Okay.
Nayab Shairo Che Ghalib, you know, Meer Taqi Meer, Firaz Gorakhpuri,
Ji.
Rahat Indori, આ બધા શાયરોની રચનાઓનું એક આલ્બમ આવી રહ્યું છે.
જી. ઉર્દુમાં તો આપ પહેલેથી જ ત્યાંથી જ આપની શરૂઆત થઈ છે, તો જ્યારે આપે ઉર્દુમાં ગીતો ગાવાનું શરૂ કર્યું ત્યારે એની કોઈ ભાષાની આપે તાલીમ લીધી હતી ખરી?
હા, ત્યાં સુરતમાં મૌલવી સાહેબ હતા, એમને ખાસ મને કહ્યું હતું કે ઉર્દુ જો જબાન હૈ વો સીખની બહુ જરૂરી હૈ.
જી.
એટલે હું એમની પાસે તાલીમ લેતો, ઉર્દુ ભાષા શીખતો, અને એને એનાથી મારી ભાષાની અંદર ખૂબ વૃદ્ધિ થઈ.
જી.
એની મારી ભાષા પણ ખૂબ શુદ્ધ થઈ.
જી.
અને ઉર્દુ જબાનનો એક અલગ લહેજો છે.
જી.
જે આપણા ગુજરાતી લોકોને કદાચ થોડો અઘરો પડતો.
જી. જી.
પણ ભગવાનની એટલી મહેર છે કે હું ઉર્દુ પણ એટલી જ કુશળતાથી ગાઈ શકું છું અને જેટલું ગુજરાતી ગાઈ શકું છું.
જી. જી. હવે આપનું જે બેકગ્રાઉન્ડ છે, પારસી બેકગ્રાઉન્ડ, એમાં જે ગુજરાતી ભાષા બોલાય છે પારસી ઘરોમાં બહુ જ મીઠી લાગે છે, તો એ પારસી ભાષામાં ક્યારેય આપે ગીતો રચ્યા છે ખરા?
પારસી ભાષામાં મેં ગીતો નથી રચ્યા, પણ પારસી ભાષાના ગીતો નો મારો એક મોટો પ્રોજેક્ટ આવતા વર્ષે હું કરી રહ્યો છું.
અરે વાહ.
પારસી ધાર્મિક અને પ્રાસંગિક, એટલે કે જે અવસરો આવતા હોય અલગ અલગ, એને લગતા જે ગીતો છે, લગ્ન ગીત હોય, એન્ગેજમેન્ટ પર હોય, એ બધા ગીતોનું એક પ્રોજેક્ટ આવતા વર્ષથી હું શરૂ કરવાનું છું.
અરે વાહ વાહ, એ બહુ જ સુંદર વાત. જી. જી, બિલકુલ. કારણ કે આપણે આપણા મૂળ સાથે વળગી રહેતા હોઈએ છીએ અને એ અત્યંત જરૂરી છે. તો સોલીભાઈ, જ્યારે આપના ગીતો કમ્પોઝ કરો છો, આપ પોતાનું સંગીત બનાવો છો, તો આપના ગીતોની પસંદગી અને એનું કમ્પોઝિશન હોય તો એની પસંદગી આપ કઈ રીતે કરો છો? કઈ વસ્તુને આપ ધ્યાનમાં રાખો છો?
શોભાબેન, હું એટલું જ કહીશ કે જ્યારે તમે કોઈ પણ રચના વાંચો
જી
અને એ તમારા હૃદય સોંસરવી ઉતરી જાય, ખાસ કરીને જે સ્વરકાર હોય, જો એને હૃદય સોંસરવી ઉતરી જાય એ રચના,
જી,
તો આપોઆપ એનું સ્વરાંકન બહાર આવી જાય.
જી. જી.
એટલે આમ જાજો પ્રયત્ન નથી કરવો પડતો.
જી.
પણ યસ, ડેફિનેટલી કે અમુક જે સારી કૃતિઓ હોય, સારી રચનાઓ હોય, એની ઉપર તમારી નજર હોવી બહુ જરૂરી છે.
જી. જી.
એટલે મારું સિલેક્શન બહુ જ લિમિટેડ અને બહુ જ સિલેક્ટેડ હોય છે. એ રચનાઓને હું મારી ડાયરીમાં નોંધી લઉં છું અને જ્યારે મારું મન હોય કે એ વખતે જેવો મૂડ હોય ત્યારે એ રચના ખોલીને એનું સ્વરાંકન આપોઆપ.
જી, બિલકુલ બિલકુલ. એટલે ઘણું બધું આપનું સંગીત છે કદાચ એવી પળોમાં રચાતું હશે કે જ્યારે એક સ્વાંતર સુખાયનો અનુભવ થાય અને એ પ્રમાણે રચાતું હોય છે, રાઈટ? જી.
સ્વરાંકન એ મારું સૌથી મોટું પેશન છે.
જી.
આઈ વુડ લાઈક ટુ સે દેટ ગાવા કરતા પણ વધારે હું જ્યારે સ્વરાંકન કરતો હું તો ત્યારે વધારે ખુશ હોઉં.
જી. 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 સોલીભાઈ, આપે ઘણા બધા સ્ટેજ શો કર્યા છે, દુનિયાભરમાં ફર્યા છો અને ભારત અને વિશ્વના અનેક દેશોમાં આપને અવનવા અનુભવો થયા હશે, એવા કોઈ આપના યાદગાર પ્રસંગો ખરા કે જેણે આપના દિલ ઉપર હંમેશની એક કોઈ અમિત છાપ છોડી દીધી હોય, એવા કોઈ પ્રસંગો આપના જીવનમાં?
બહુ યોગાનુયોગ તમે જ ફોન કર્યો છે, તમે લંડનમાં જ છો.
જી.
અને આ પ્રસંગ પણ લંડનમાં જ થયો હતો, એટલે આઈ એમ વેરી હેપી ટુ શેર કે મેની મેની યર્સ અગો આઈ વોઝ ફ્રીક્વન્ટલી વિઝિટિંગ યુકે ફોર માય કોન્સર્ટ.
ઓકે.
અને એ કાર્યક્રમો યુકેમાં જ્યારે પણ થતા ત્યારે મારા એક બે અંગત મિત્રો છે, વિનુભાઈ વડગામા છે, ચંદુ મટાણી છે,
જી,
અને એ લોકોએ જયારે કાર્યક્રમો રાખ્યા હતા એ પ્રસંગો મને હજી યાદ છે.
જી.
અને એ ઓડિયન્સ, એ લોકો રાત્રે લગભગ 12:30-1 વાગી ગયા હતા તો પણ હોલ છોડીને જવા નહોતા મારે.
બિલકુલ. જી.
અને ત્યારે મને થયું હતું કે ગુજરાતી ભાષાને આટલું ચાહનારો મોટો વર્ગ જો યુકેમાં હોય
જી
તો મારા ખ્યાલથી ગુજરાતી ભાષાનું ભવિષ્ય એટલું બધું ઉજ્જવળ છે અને એ હંમેશા જીવતી રહેશે આ ભાષા.
બિલકુલ,
એ પ્રસંગ જયારે કે યુ નો ઓડિયન્સ તમને છોડે નહીં આર્ટિસ્ટને કે ના ના હજી એક સંભળાવો, હજી એક ગીત ગાઓ, તો આ ભાષાનું સૌભાગ્ય છે કે એ ભાષાને આટલા બધા સાંભળનારા અને ચાહક ચાહનારા મળતા હોય છે.
જી જી સોલીભાઈ, અમારો
આ પ્રસંગ મને હંમેશા યાદ.
જી અમારો હંમેશા અહીંયાથી પ્રયત્ન રહે છે, જ્યારથી આ સબરસ રેડિયો શરૂ થયો છે છેલ્લા 23 વર્ષોથી, ત્યારથી એક એવી આપણે કહીએ કે જ્યોત જલાવી છે. અને જ્યારે આપણે પુરુષોત્તમભાઈની વાત કરી તો એ થોડા વર્ષો પહેલા અહીંયા મારા કાર્યક્રમમાં આવ્યા હતા સબરસ રેડિયો પર, અને એમણે બહુ સરસ વાત કરી હતી કે આ તો ભાષાનો હિમાલય છે, હવે ભગવાન નહીં આવે, આપણે દરેકે આંગળી અડાડવી પડશે અને તો જ આ, જી, અને તો જ આ ભાષાનો ગિરિવર છે એ ઉંચકાશે. એટલે અમારો એક નામ, જી,
મારા ખ્યાલથી યુકે નો જે ઓડિયન્સ છે એ વર્લ્ડ બેસ્ટ ઓડિયન્સ.
જી,
અને મને મને જે લંડનમાં જે કાર્યક્રમો કરવાની મજા આવી હતી,
જી,
એ આજ સુધી આખી દુનિયામાં તો હું ફર્યો છું પણ મને એવી મજા ક્યાંય નથી.
વાહ વાહ, એ અમારા એ દરેકના સૌભાગ્ય છે સોલીભાઈ. જી, તો આપે જે વાત કરી કે આપ યુકે આવ્યા, ભવિષ્યમાં કોઈ એવા આપના પ્રસંગો ખરા અહીંયા યુકે આવવાના કોઈ આપના?
મને જેવું ઇન્વિટેશન આવશે એટલે નેક્સ્ટ ફ્લાઇટ પકડી.
અરે વાહ વાહ, તો અમે હાથોડતાથી રાહ જોઈશું સોલીભાઈ કે આપ ક્યારે આવો.
બસ આમંત્રણ મોકલાવો એટલે હું હાજર.
બસ એમ જ, જરૂર જરૂર. હવે આપણે જયારે વાત કરી રહ્યા છીએ પર્ફોમન્સની વગેરેની, પણ એ સાથે એક આપનું અલગ પાસું પણ, એક મેન્ટોરિંગ કરવાનું. ઘણી વખત સોલીભાઈ એવું બનતું હોય છે કે કોઈ પણ ફિલ્ડમાં આપ નવા હો ત્યારે આપને કોઈ ગાઈડ, કોઈ મેન્ટોરની જરૂર પડે, કોઈ માર્ગદર્શકની જરૂર પડે. બાકી તો ઘણી વખત સમાજમાં એવું બનતું હોય છે કે પગ ખેંચવાવાળા ઘણા મળી જાય, પણ જે હાથ પકડીને આપણને જે ઉપર ઉઠાવે એની બહુ જરૂર હોય છે. તો આપ જે મેન્ટોરિંગ કરો છો એ કયા પ્રકારનું મેન્ટોરિંગ હોય છે અને શું એનાથી આપને આપે શું જોયું, આપને શું ફરક દેખાઈ રહ્યો છે અત્યારે સમાજમાં અને યુવાન લોકોમાં?
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત જે શિબિરો થાય છે, સંગીત શિબિરો વર્ષોથી થાય છે,
જી જી,
એમાં એક નવો વળાંક હું લાવ્યો છું છેલ્લા લગભગ 3 વર્ષથી.
વાહ.
કે એમાં મેં ખાસ એવો મારો આગ્રહ છે કે ગુજરાતી સંગીતની જે કઈ શિબિરો થાય છે એમાં પહેલા ગીતો શીખવાડવામાં આવતા,
જી,
એટલે જે શિબિરાર્થીઓ હોય એ લોકો 3-4 દિવસ સાથે રે બધા,
જી,
અને એમને જે તજજ્ઞો આવે એ લોકો ગીતો, એમના જે સ્વરાંકનો હોય કે કોઈ બીજા સ્વરકારોના સ્વરાંકનો હોય, ગીતો દ્વારા સંગીત શીખવાડાતું અથવા તો એની શિબિરો થતી.
જી,
મેં ખાસ અકાદમીને એવી રિક્વેસ્ટ કરી હતી કે મારે આ ગીતો નથી કરવું પણ મારે ગીત નહીં પણ સંગીત શીખવવું છે.
જી,
એટલે કે સૂર કઈ રીતે લગાડવાનો, કે તમારો અવાજને સ્થિર કેવી રીતે રાખવો, બ્રીધિંગ નું કોઓર્ડિનેશન કેવી રીતે કરવાનું, સ્ટેજ પર બેઠા હો ત્યારે તમારા હાવભાવ શું હોવા જોઈએ, ત્યારે તમારી આંખો આઈ કોન્ટેક્ટ નું શું કરવાનું, માઇક કેવી રીતે હેન્ડલ કરવાનું, આ બધા જે વિષયો છે એ ઘણા બધા અનટચ્ડ હતા. અને તમને જાણીને આનંદ થશે કે રાજકોટમાં જયારે મેં શિબિર કન્ડક્ટ કર્યો હતો ત્યારે લગભગ 300 ગાયકો અને સ્વરકારો ઓલ ઓવર ગુજરાતથી એ શિબિરમાં, 5 દિવસનો શિબિર હતો, એમાં એ લોકો આવીને શીખ્યા હતા.
જી,
અને ત્યારબાદ એમાં ખૂબ જ સક્સેસફુલ એ શિબિર રહેવાથી એમાંથી શોર્ટલિસ્ટ કરી અને લગભગ બીજી એક શિબિર, એડવાન્સ્ડ શિબિર કરવામાં આવી હતી અમદાવાદમાં.
વાહ.
જેમાં લગભગ 50 જેટલા ઉમદા ગાયકોને ગ્રૂમ કર્યા હતા.
જી,
મારું જે મેન્ટરિંગનો તમારો જે પ્રશ્ન છે, આઈ બિલીવ કે મને જે કઈ મળ્યું છે, જે હું શીખ્યો છું, જ્યાંથી પણ શીખ્યો છું, જેટલું શીખ્યો છું એ મારે આ સોસાયટીને પાછું આપવું.
જી, બિલકુલ. જી,
અને હું આ મેન્ટરિંગ કરું છું એબ્સોલ્યુટલી, આઈ ડોન્ટ ચાર્જ એનીથિંગ, આઈ ડુ ઇટ ફ્રી ઓફ કોસ્ટ, અને આઈ ડુ ઓનલી ફોર એડવાન્સ્ડ ગોલ્ડ મેડલિસ્ટ સિંગર્સ એન્ડ વોકલિસ્ટ ફ્રોમ યુનિવર્સિટી.
જી જી.
આઈ ડોન્ટ ડુ ધ પ્રાઇમરી લેવલ ઓર ધ ઇન્ટરમીડિયેટ.
નહીં,
આઈ ઓનલી ડુ ધ એડવાન્સ્ડ લેવલ મેન્ટોરિંગ.
જી બિલકુલ. તો આપના મેન્ટોરિંગમાંથી કોઈ એવી પ્રતિભાઓ છે જે અત્યારે ચળકી રહી છે સંગીતના આકાશમાં?
યસ, દેર આર ક્વાઇટ અ ફ્યુ સિંગર્સ. એમાં લગભગ બે ત્રણ નામો હું લઈશ. મયુર વાઘેલા છે, એમાં કરદમ શર્મા જોશી છે, કૃષ્ણ જાની છે, પૂજા દવે છે, અને બીજા ઘણા બધા સિંગર્સ છે.
જી જી.
કે જે લોકો આવનારી પેઢી તરીકે લઈ શકાય અને એ લોકો એમાં ઝળકી શકશે.
જી જી બિલકુલ. હવે સોલીભાઈ, અહીંયાથી મારા કાર્યક્રમનો એ મંત્ર રહ્યો છે, ગમતાનો કરીએ ગુલાલ, અને આપ પણ ગમતાનો ગુલાલ કરો છો. આપ જે આપનું સંગીત છે આપના હૃદયથી અત્યંત નજીક, એને આપ એવા કાર્ય માટે અત્યારે એનો ઉપયોગ કરી રહ્યા છો કે જેને કારણે એક એક એવા વ્યક્તિત્વનો એક નિખાર થાય જે કદાચ કરમાઈ ગયું હોય, મુરઝાઈ ગયું હોય. તો એઝ અ મ્યુઝિક થેરાપિસ્ટ આપ કયા પ્રકારનું કાર્ય કરો છો અને એનાથી આપે શું ફેરફારો જોયા લોકોની અંદર?
સૌથી પહેલા તો હું એ ચોખવટ કરવા માંગુ છું.
જી.
હું જે મ્યુઝિક થેરપી પ્રેક્ટિસ કરું છું, ઇટ ઇઝ ટોટલી બેઝડ ઓન સાયન્સ. ઇટ ઇઝ અ ક્લિયર કટ બ્રેઇન વેવ સાયન્સ. ઇટ ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ્સ ઓફ બ્રેઇન વેવ સાયન્સ. એટલે કે આપણે આપણા કોન્શિયસ સ્ટેટ, અનકોન્શિયસ અને સબકોન્શિયસ, આ સ્ટેટની અંદર આપણા બ્રેઇનની અંદર જે એક્ટિવિટીઝ થાય છે એને અનુરૂપ અમુક ફ્રીક્વન્સીઝ એવી છે કે જે સાંભળવાથી જે તે હોર્મોન્સની ડેફિશિયન્સી હોય બોડીમાં એ પરિપૂર્ણ થઈ શકે, એને કોમ્પન્સેટ થઈ શકે. તો આ બેસિસ ઉપર હું આઈ એમ પ્રેક્ટિસિંગ થેરાપી. એટલે મારે એમાં ગાવાનું નહીવત હોય છે, પણ માત્ર ફ્રીક્વન્સી બેઝડ ઉપર એ આખું ટ્રેક એને રેકોર્ડ કરવામાં આવે છે અને એ ટ્રેક પેશન્ટને હેડફોન દ્વારા સંભળાવવામાં આવે છે. એના સેશન્સ હોય છે જેનાથી ડિપ્રેશન, બાયપોલારિટી, બાયપોલર ડિસઓર્ડર, ડાયાબિટીસ, સ્કિઝોફ્રેનિયા, હાઇપરટેન્શન અને એડિક્શન્સ, આ બધી બીમારીઓ જે છે માનસિક અને
શારીરિક
બંનેનો આમાંથી ઉપાય નીકળે છે
માત્ર
સાંભળવાથી.
જી જી. કારણ કે સંગીતની એ એટલી બધી ક્ષમતા છે, એટલી બધી શક્તિ છે કે એ ગમે તે પ્રકારના વ્યક્તિ હોય એના મન પર એ બિલકુલ અસર કરે, અને મન જો તંદુરસ્ત રહ્યું તો શરીર તંદુરસ્તી મેળવી લે એમાં બહુ વાર નથી લાગતી. તો સોલીભાઈ, આપે જે વાત કરી કે આપ આ પ્રમાણે દરેક કાર્ય કરી રહ્યા છો, પણ એટલું જ માત્ર પૂરતું નથી, આપ કોલમિસ્ટ પણ છો, આપ ગુજરાતી વર્તમાન પત્રોમાં ઘણું બધું લખો છો, એટલે આપના એટલા બધા વ્યક્તિત્વના પાસાઓ છે મને ખ્યાલ નથી આવતો. પણ આ બધું જે આપનું લખાણ કોલમિસ્ટ તરીકે, એક કટાર લેખક તરીકે, આપે એની શરૂઆત ક્યારથી કરી?
હું સુરતમાં રહેતો હતો, 1989 થી હું લખું છું.
જી.
અને સુરતનું જે ફેમસ છાપું છે ગુજરાત મિત્ર,
જી,
તો એમાં એ લોકોએ મને રિક્વેસ્ટ કરી કે સંગીતની પર આટલું બધું તમારું વાંચન છે, આટલી સ્ટડીઝ છે, તમારું આટલું બધું અંદર તમે ડૂબેલા છો,
જી,
તો તમે સંગીતની ઉપર લખો. અને એ વખતે મને મેં આ વાતને હસી કાઢી હતી કે અરે ભાઈ, હું લખવાનો ક્યાં, મને લખવાનું નહીં ફાવે. કે તમે પ્રયત્ન કરો, લેટ અસ ટ્રાય, ગીવ અસ 5 આર્ટિકલ્સ ફર્સ્ટ અને પછી આપણે જોઈએ.
જી જી.
તો મેં મારી રીતે લખ્યું અને લોકોને ખૂબ પસંદ પડ્યું, એટલે ધ રીડર્સ વર વેરી એન્શિયસ કે અમારે હવે આ પાછું બીજું, આઈ મીન સોલીભાઈ હવે આગળ ક્યારે લખશે. એ પછી મારે રેગ્યુલરલી દર રવિવારે મારી એક કોલમ છપાતી હતી.
જી.
અને એ કોલમ હતી સૂર દર્પણ.
જી.
ત્યાર પછી લગભગ 10-11 વર્ષ લખ્યા પછી મેં બોમ્બે મુંબઈ સમાચારમાં લખવાનું શરૂ
કર્યું. જી.
કારણ કે મુંબઈ સમાચાર પણ એ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું.
જી.
કોઈક સેલિબ્રિટી જ આ આર્ટિકલ લખે મ્યુઝિકની ઉપર.
જી.
અને મને ખૂબ મજા આવે છે હવે લખવાની. મને ભાષા પ્રત્યે એટલો બધો પ્રેમ છે.
જી.
અને ખાસ કરીને મારી જે ગુજરાતી ભાષા છે
એની
ઉપર મને અપાર પ્રેમ છે
જી,
અને એ પ્રેમને કારણે જ કદાચ હું આ લખી શકું.
જી બિલકુલ, આપે એકદમ સાચી વાત કરી સોલીભાઈ. અને જ્યારે આપણે લખાણ લખ્યું પણ એની સાથે આપની સુગમ સંગીત બાદ એક નવી પણ કરિયર બની, અને એ તે આપે ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયા, અને એમાં પણ આપને શ્રેષ્ઠ ગાયક તરીકે જે ફિલ્મ બની મોક્ષ એને માટે આપને એવોર્ડ મળ્યો હતો. તો અને એ સિવાયના કેટલાય અસંખ્ય એવોર્ડ્સ આપને મળ્યા છે એની તો ગણના કરવી શક્ય નથી મારા માટે. તો સોલીભાઈ, આ જે ગુજરાતી ફિલ્મો છે એ તરફનું જે આપનું પ્રયાણ રહ્યું એ કઈ રીતે રહ્યું, અને હવે શું આપ કોઈ પાછી ગુજરાતી ફિલ્મોમાં ગીતો આપી રહ્યા છો ખરા?
હમણાં જ આ એક આવતા અઠવાડિયે ચિત્કાર નામની એક ફિલ્મ સુજાતા મહેતા જે ખૂબ ઉમદા એક્ટ્રેસ છે એમની અને હિતેન કુમાર બંને મારા અંગત મિત્રો પણ છે, એ લોકોની ફિલ્મ જે ચિત્કાર ડ્રામા ઉપરથી પિક્ચરાઇઝ થયું છે
જી,
એ બહાર પડી રહી છે,
રિલીઝ
છે આવતા અઠવાડિયે
જી જી.
તો એમાં પણ મેં મારા ગીતો મારો અવાજ આપ્યો છે.
અરે વાહ.
અને એ ઉપરાંત મુગલે આઝમ નામનું એક પ્લે છે, તમે કદાચ સાંભળ્યું છે. મુગલે આઝમ ઇઝ અનધર મ્યુઝિકલ પ્લે હિયર ઇન ઇન્ડિયા, કે જેમાં પણ મેં મારો વોઇસ આપ્યો છે, અને એના જે બધા એક્ટ્રેસીસ છે અને સિંગર્સ છે એને હું તાલીમ આપું છું.
અરે વાહ.
ફિરોઝ અબ્બાસ ખાન એ એમના ડિરેક્ટર છે
જી,
અને ઘણી બધી આ પ્રકારની પ્રવૃત્તિઓમાં હું બિઝી હોઉં છું.
વાહ વાહ. તો આપે જે વાત કરી કે આ જે ફિલ્મ છે, તો એક નાનકડી એવી કડી શું આપ અમને સંભળાવી શકો ખરા, જો આપને વાંધો ના હોય તો?
એટલે પ્લે માંથી મેં માત્ર ક્લાસિકલના આલાપો કર્યા છે
જી,
જે મુગલે આઝમ છે
જી,
અને એની અંદર તાનસેન જયારે રિયાઝ કરવા બેઠા હોય
જી,
એ વખતનો એક નાનકડો આલાપ હું અત્યારે ગણગણું છું
જી. ખૂબ સુંદર, અને એટલો બધો સોલફુલ છે આપનો અવાજ સોલીભાઈ, ખરેખર શું કેવું, એમ થાય કે કલાકો સુધી સાંભળતા રહીએ. એક છેલ્લો પ્રશ્ન આપના જીવનસાથી નિશાબેન ઉપાધ્યાય કાપડિયા, પોતે પણ એકમ્પ્લિશ સિંગર છે, અને જ્યારે બે કલાકારો સક્ષમ કલાકારો એકસાથે એક સહકારભર્યું જીવન જ્યારે જીવતા હોય ત્યારે કયા પ્રકારના સંગીતની અપેક્ષાઓ રાખી શકાય આ જોડી પાસેથી?
ગુજરાતી તથા હિન્દી લાઇટ મ્યુઝિક, ગુજરાતી ફોક ગરબા, ગુજરાતી ગઝલ
જી,
ગુજરાતી ડિવોશનલ, હિન્દી ડિવોશનલ, એઝ વેલ એઝ દેર આર મેની અધર સેમી ક્લાસિકલ અને ક્લાસિકલની રચનાઓ છે.
અરે વાહ.
ડેફિનેટલી એ બધા જ ક્ષેત્રોમાં અમારી પાસેથી અપેક્ષા રાખી શકાય છે.
અરે વાહ વાહ.
ફિલ્મી તથા નોન ફિલ્મી.
વાહ. કારણ કે આપ બંને એક એવા ઉચ્ચ કોટીના બહુ જ માતવર કલાકારો છો કે જેમના સ્વરને સાંભળીને અમે ઘણા અત્યંત પ્રસન્ન છીએ, એમ કહીએ તો એ બહુ નાનો શબ્દ છે. અને આશા રાખીએ કે આપના બંને તરફથી અમને સતત આવું સુમધુર સંગીત મળતું રહે. અને અત્યંત આભારી છું સોલીભાઈ કે આપના વ્યસ્ત જીવનમાંથી આપે અમારા માટે વાતચીત કરવા માટે સમય ફાળવ્યો છે. તો હૃદયપૂર્વક આપનો આભાર સબ્રસ રેડિયોના દરેક કાર્યકર્તાઓ, શ્રોતા ભાઈઓ અને બહેનો તરફથી, અને વિશ્વભરના ગ્લોબલ ગુજરાતીઓ તરફથી એક આશા અને અપેક્ષા આપ અને નિશાબેન બંને માટે કે આપના તરફથી ઉત્તમોત્તમ સંગીત, સદાભાર સંગીત અમને સતત મળતું રહે. અને જ્યારે આપ યુકે પધારો જી,
હા, મારે એટલું જ કહેવું છે કે અમે સબરસ રેડિયો, તમારા શોભાબેન, તમને
જી,
અને વી આર વેરી વેરી થેન્કફુલ ટુ યુ. અને વી આર લુકિંગ ફોરવર્ડ કે યુકેમાં હવે નેક્સ્ટ કોન્સર્ટ ક્યારે છે, અમને ક્યારે આમંત્રણ મળે છે એની રાહ જોઈએ છે.
અરે વાહ વાહ, જરૂર કંઈક એવા સંજોગો જરૂર બનશે, મને ખાતરી છે. કારણ કે આપણને ઘણા બધા શ્રોતા ભાઈઓ અને બહેનો સાંભળી રહ્યા છે અને એમને તરત ક્લિક થશે, અરે વાહ, સોલીભાઈ હવે તૈયાર છે તો યુકેની સફર માટે. અને અમે તો અત્યંત આભારી છીએ. આશા રાખીએ કે ભવિષ્યમાં આ જ રીતે આપણે મળતા રહીએ, અને જ્યારે પણ આપનું નવું સંગીત આવશે ત્યારે સબરસ રેડિયો પર સૌથી પહેલા રજૂ થશે એની ખાતરી છે. જી,
મારે સબરસ રેડિયો માટે એક શેર ગાઈને કહેવો
છે. જી જી,
એ હું કહી દઉં.
જરૂર જરૂર.
તમારી મહેફિલની એજ રંગત, તમારી મહેફિલની એજ હલચલ, હજાર બેસે હજાર ઉઠે, હજાર જાય હજાર આવે, જનારી રાતી જતા કહે જે, સલૂણી એવી સવાર આવે, કળી કળીમાં સુવાસ મેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે, જનારી રાતી.
અદભુત અદભુત, થેન્ક યુ સોલીભાઈ, થેન્ક યુ. અને જરૂર આપણે મળતા રહીશું, વાતચીત કરતા રહીશું.
થેન્ક યુ,
ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર, ખૂબ આભાર. આ હતા સોલી કાપડિયા, ગુજરાતી ભાષાના એક એવા કલાકાર, એક એવા સંગીતકાર કે જેમને માટે મારી પાસે કોઈ શબ્દો નથી. ખરેખર સોલિડ સોલફુલ સિંગિંગ એટલે એનું બીજું નામ સોલી કાપડિયા.